તારીખ 10-8-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 496 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 196.
એક પેરેગ્રાફ ચાલ્યો છે, ફરીને લઈએ. મોરબીના ધારશીભાઈ ઉપર લખેલો પત્ર છે. મુમુક્ષુ જીવને ગ્રહસ્થ વ્યવહાર હોય છે, આર્થિક વ્યવહાર ઉપરાંત બીજો પણ અનેક પ્રકારનો એકબીજાના પરસ્પર સંબંધનો વ્યવહાર પણ હોય છે. એમણે કેવી રીતે નીતિથી વર્તવું જોઈએ, ન્યાયથી વર્તવું જોઈએ, સરળતાથી વર્તવું જોઈએ, એ વિષય ઉપર એના વજન છે. જે મોક્ષ જીવ ગ્રહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. મુમુક્ષુજીનો આ સિદ્ધાંત હોવો જોઈએ કે મારે કોઈને અન્યાય કરવો નથી. પછી ગમે તે પ્રકારનો વ્યવહાર થી વર્તવું હોય તો પણ નીતિ ન્યાય સાથે સંબંધ ધરાવે છે, તેથી મારાથી કોઈને અન્યાય ન થાય, કોઈ પણ પ્રકારે અન્યાય ન થાય, એ પ્રકારે મૂળમાં આત્મામાં એ વાતને સિદ્ધાંતિક રીતે સ્થાપી દેવી જોઈએ કે આ તો મારો મૂળ સિદ્ધાંત છે. જે મુમુક્ષુ જીવને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, સંપૂર્ણ શુદ્ધિનું જેણે ધ્યેય બાંધ્યું છે, તેને ચાલતા જીવન વ્યવહારમાં કોઈને અન્યાય ન થાય મારાથી, એ વાત તો સહેજે સહેજે હોવી ઘટે છે. બહુ સ્પષ્ટ વિષય છે આ. નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળ પણ થાય છે. નહીતર શું છે કે જીવે એવો પણ સિદ્ધાંત જાણે અજાણે દ્રઢ કરી રાખેલ છે કે મારી સાથે કોઈ અન્યાય કરે તો એની સાથે પણ મારે અન્યાય કરવો જોઈએ. કોઈ તો ન્યાય કરે એની સામે પણ અન્યાય કરે છે, પણ અન્યાય કરે એની સામે પણ મારે તો અન્યાય જ કરવો જોઈએ, એમ દોષ કરવાનો પણ એક સિદ્ધાંત અભિપ્રાય, સિદ્ધાંત એટલે અભિપ્રાય છે અહીંયા, એવો અભિપ્રાય જાણે અજાણે જીવનો હોય છે, થઈ જાય છે. તો એને નુકસાન એ થશે કે નિર્દોષ થવાનો જે ઉપદેશ છે એ ઉપદેશનું નિષ્ફળ પણ જશે, એ ઉપદેશ સફળ નહીં થાય. હા, પાયાનો વિષય છે આટલું તો મુમુક્ષુને, નહીતર બીજા સામાન્ય જીવોથી મુમુક્ષુ જુદો પડે છે એ વાત કેવી રીતે થાય, નક્કી થાય. એટલે અખંડ નીતિનો અર્થ એ છે કે ન્યાયથી જોવું, અન્યાયથી ન જોવું. તો દેવગુરુ શાસ્ત્રની જે વિરાધના કરતા હોય એ વિરાધના કરે છે એમ ન જોવું, એ તો અન્યાય થયો. એ ન્યાય ક્યાં થયો? એ તો એના જેવું થયું કે બધાનો ધર્મ સરખો છે અને બધાનો ધર્મ સરખો ના માનવો એનું નામ મધ્યસ્થતા છે. એના જેવું થયું તો એમ નથી. જે જેમ છે તેમ જ દેખાય છે. ન્યાયની નીતિમાં તો જે જેમ છે તેમ દેખાય છે. એમ લાઈન જ નિર્દોષતા બાજુ જાય છે. જેને પોતાનું હિત કરવું છે એને મારી નિર્દોષતા કેમ ઉત્પન્ન થાય, એ દૃષ્ટિકોણ સારી રીતે સાધ્ય થાય છે. એ પોતાનું પ્રયોજન હોવાથી પ્રયોજનના વિષયમાં ઉપયોગ તીક્ષ્ણ થાય છે, સૂક્ષ્મ થાય છે, અને એ જ રીતે કામ ચાલે છે. પ્રયોજન અન્યથા હોય ત્યાં ગડબડ થયા વિના રહેશે નહીં, અને પ્રયોજન અન્યથા છે ત્યાં પહેલું પોતાનું અહિત થાય છે. બીજાનું થાવું હોય તે થાય છે, પણ પહેલું પોતાનું અહિત થાય છે. બીજા પ્રકારનું એ જુદો પડી જાય. મુમુક્ષુ જીવ સામાન્ય જનસમાજની વ્યક્તિમાંથી જુદો પડતો જીવ છે. બીજાને પણ ખ્યાલ આવે કે સામાન્ય માણસના વ્યવહાર કરતાં આનો વ્યવહાર કંઈક બીજી રીતે છે, એને ખ્યાલ આવે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં એટલે અર્થ ઉપાર્જનમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. બીજાને અનીતિ કરીને પોતે આર્થિક રીતે પોતાનો સ્વાર્થ સાધે એવો પ્રકાર મુમુક્ષુ જીવ કરતા નથી. એ નીતિ મુકતા એમ કે છે, હવે પરીક્ષા આવે છે અહીંયા, એ નીતિ મુકતા પ્રાણદાય એવી દશા આવે ત્યારે ત્યાગ અને વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. આ પુરુષાર્થ અથવા વીર્યવાન જીવનું કામ છે કે એમ નીતિ જાળવતા શ્રીમંતાઈ નહીં આવે, કદાચ ગરીબાઈ આવશે ત્યારે એને વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટશે જો નીતિ જાળવી રાખશે તો. અથવા એ એમ જાણશે કે નીતિ જાળવતા અનુકૂળતાઓ ન મળી અથવા આર્થિક સંપન્નતા ન થઈ તો એ જ મારું ગૌરવ છે. નીતિ જાળવનારને એમ થાય તો એ તો એનું ગૌરવ છે. અને લૌકિક માણસો પણ એ સમજે છે. લાલ બહાદુર શાસ્ત્રી હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે 1.5 વર્ષ રહ્યા હતા. ઓછીન તો એમનો દેહાંત થયો મોસ્કોમાં રશિયા, અને ત્યાં અડધી રાતે દેહ છૂટી ગયો. હિન્દુસ્તાનનો વડોપ્રધાન હોય ત્યારે એની તહેનાતમાં તો હિન્દુસ્તાનના બધા ગવર્નર એની તહેનાતમાં હોય છે, ને દરેક રાજ્યના મુખ્યમંત્રી પણ એની નીચે છે. દિલ્હીનો વૈભવ મોટો લાગે, દિલ્હીની રાજગાદી જઈને જેની હાથમાં છે, પણ બેંક બેલેન્સમાં કાંઈ નીકળ્યું નહીં. તદ્દન ગરીબ માણસ તરીકે એના કુટુંબની પરિસ્થિતિ જોવામાં આવી. સાદાઈથી પોતે રહેતા હતા, પણ સાદાઈથી તો ઘણા રહ્યું, તો પૈસાવાળાએ સાદાઈથી રહે ને ગરીબ પણ સાદાઈથી રહે, પણ લોકોને માન થયું કે આ માણસ કેટલો પ્રમાણિક, કે જેને આડા હાથે લેવું હોય તો કરોડો અબજો રૂપિયા આડા હાથે લઈ લે, સીધો હાથ લેવા માટે લંબાવવો ન પડે, એના ઘરે આવીને લોકો દઈ જાય તોય કરોડો અબજો થાય. એ પ્રમાણિકતાની લોકોને ખાતરી થઈ તો એની ગરીબાઈ એનું દૂષણ નથી, ગરીબાઈ તો એનું ભૂષણ છે ખરેખર, એની શોભા છે ખરેખર. એમ આત્માર્થી જીવ હોય, આર્થિક સ્થિતિ એની સામાન્ય હોય, ન્યાય નીતિથી જીવન એની સ્થિતિ સમાજની અંદર પૈસાવાળા આબરૂદાર તરીકે ન દેખાતી હોય તો એનું દૂષણ નથી, એ જેની શોભા છે, એ એનું ગૌરવ છે, એ એનું ભૂષણ છે. ખરેખર અને એના પ્રત્યે બહુમાનથી જોવું જોઈએ. આર્થિક રીતે સાધારણ છે માટે એને મુખ્યતા ન આપી, એને ગૌણ કરી દેવો, એ વાત દૂષણરૂપ છે. એને બહુમાન આપવું, એમાં સમાજનું ભૂષણ છે. ખરેખર તો એમાં સમાજની શોભા છે. પરિસ્થિતિ જો કે વિપરીત છે. દિગંબર સમાજમાં પંડિતો છે, પીતાંબર સમાજમાં પંડિતો ખાસ નથી, કેમ કે તત્વજ્ઞાનનો વિષય ત્યાં લોપાઈ ગયો છે. પણ દિગંબર સમાજમાં તો પંડિતો છે, શાસ્ત્ર વાંચે છે, બીજો વ્યવસાય નથી કરતા હોતા, તો સમાજમાં એનું સ્થાન એટલું માન ભર્યું આજે નથી. એક સમાજનું દૂષણ છે. એવું નહીં, હું વિદ્વાન હોય. એક જમાનો એવો હતો, સંસ્કૃતમાં તો એ સૂત્ર છે કે રાજા સ્વદેશે પૂજ્યતે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજા તો એના દેશમાં પૂજાય કે આ એના ફલાણા દેશનો રાજા છે, માટે એને બહુમાન આપણ. પણ વિદ્વાન તો કોઈ પ્રદેશમાં જાય ખબર પડે લોકોને કે આ ફલાણા રાજના વિદ્વાન છે, આપણા બાજુના નથી, પેલી બાજુના છે, તો એનું બહુમાન થાય. એવું એક અહીંયા અધ્યાત્મ વિદ્યાનો એક જમાનો હતો. ભારતમાં પરિસ્થિતિ અત્યારે બીજી છે, તો પણ ગુણદોષની જે કિંમત છે એ બદલાતી નથી. ગુણદોષની કિંમત હંમેશા એની રહે છે. નહીં સમજનારા અસમજદાર માણસો ગમે તેમ વર્તે, તેથી બદલાતા નથી. મૂલ્ય તો ગુણના મૂલ્ય ગુણપણામાં રહે છે, અવગુણના મૂલ્ય અવગુણપણે જ રહે છે. એવી સ્થિતિ આવે અને ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે એટલે હિંમત હારે નહીં. આર્થિક સ્થિતિ નબળી પડે તો ના હિંમત થાય નહીં, ગભરાય થાય નહીં, દીનતા આવે નહીં. પરિણામમાં દીનપણે કોઈના સમાગમમાં આવે નહીં. ચમરબંધી હોય તો એના પણ દીનપણે એના સમાગમમાં ન આવે. અને તે જ જીવને, એવા જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય અને મહાત્મા અને રહસ્ય સમજાય છે. આ યોગ્યતા પાકે છે આ જગ્યાએ. આવી સ્થિતિ આવે ત્યારે સત્પુરુષના વચનમાં શું રહસ્ય છે, એની કિંમત કેટલી છે, એનું મૂલ્યાંકન થાય છે, અને સામર્થ્ય એમાં નિમિત્તત્વ શું રહેલું છે, એ બધું એને સમજાય છે. બહુ સરસ વાત લે છે, ત્રણ બોલ લીધા છે. સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું સામર્થ્ય, અદ્ભુત સામર્થ્ય સમજાય છે, અદ્ભુત મહાત્મ સમજાય છે, અને અદ્ભુત રહસ્ય ત્યારે સમજાય છે. ત્યાં સુધી સમજાતો નથી. અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે, અને ત્યારે એના પરિણામ છે. સર્વવૃત્તિ એટલે બધા પરિણામ, એના બધા ગુણના પરિણામ. સ્વસ્વરૂપના માર્ગે વર્તે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે અહીંયા સરળતા આવી ને, અત્યંત સરળતા આવી કે પોતાના પક્ષે નુકસાન જાય છે તો પણ, ભલે નુકસાન જાય, મારે મારો ધર્મ છોડવો નથી. આ પરિસ્થિતિમાં આવે છે ત્યારે એ પરિણામ સરળ થઈને સન્મુખ થઈ શકે છે. જ્યાં સુધી બાહ્ય પરિણામમાં અસરળતા હોય છે ત્યાં સુધી એ પરિણામ સીધું થયા વિના, બારમાં ને બારમાં સીધું થયા વિના અંદર બાજુ વળવાની પરિસ્થિતિમાં આવતું નથી. આટલો ફેરફાર તો બારમાં થવો પડે છે, થવો જોઈએ, અને એ થાય તો જ આગળનું કામ થાય છે, નહીંતર આગળનું કામ થતું નથી. આવો સિદ્ધાંત દ્રઢપણે ગ્રહણ કરવો જોઈએ, દ્રઢપણે પકડી રાખવો જોઈએ. એમાં નબળાઈ આવે ને ભૂલ થઈ જાય તો પોતાને એનો ખેદ થાય. પણ સિદ્ધાંત એમ ન હોય કે આમ જ કરીએ, અહીંયા તો આમ જ કરવું જોઈએ, અહીંયા તો આની સામે આમ જ કરવું જોઈએ, એ સિદ્ધાંત હોઈ શકે નહીં. એ સિદ્ધાંત નથી. અપવાદમાં એમ બનવા યોગ્ય છે, પણ અપવાદ તો ત્યારે અપવાદ છે કે પોતાને એનો ખેદ વર્તે ત્યારે, નહીંતર અનુમોદન થશે. ખેદ છે એ નિષેધના સ્થાને છે. જો નિષેધ ન આવે તો અનુમોદન આવ્યા વિના રહે નહીં. એટલે સર્વવૃત્તિઓ અથવા પરિણામ નિજપણે વર્તવાનો જે ઉપાય છે, એ ઉપાય સિદ્ધ થાય એટલે પ્રાપ્ત થાય એની પાછળ આટલું ભૂમિકાનું સ્વચ્છપણું હોવું જરૂરી છે. એટલી ભૂમિકા સ્વચ્છ હોય એને આગળ પરિણામ નિજપણે વર્તવાનો માર્ગ હાથમાં આવે, નહીંતર કોઈ રીતે આવે નહીં. સામાન્યપણે જીવ એમ નથી કરી શકતો, એનું કારણ એની લોકસંજ્ઞા છે. લોકોની અંદર તો પૈસાવાળા પૂજાય છે, પૈસાવાળાને માન મળે છે, પૈસાવાળાની બોલબાલા છે, એક પુણ્યનો એનો ઉદય છે. વર્તમાનમાં ભલે પરિણામ પાપ ના હોય તો માન પણ એને યશ કીર્તિ પણ એ જાતનો પુણ્યનો ઉદય આવી જાય છે. પૈસાની સાથે સાથે લોકો માન પણ આપવા લાગે છે. એ એમ સમજી બેસે છે કે ભલે હું ખોટું કરું છું પણ લોકો મને માન આપે છે. બીજાને પણ ખ્યાલ આવે છે કે આ માણસ ખોટું કરે છે પણ પૈસા છે માટે એને માન મળે છે, માટે આમ કરીએ. એ વાત આત્માર્થીને હોય નહીં એમ લેવું છે. ભલે બીજાનું બીજો જાણે, મારે મારું સંભાળવાનું છે, મારા જન્મ મરણના પરિભ્રમણના ચક્કરમાંથી કોઈ બીજા મને છોડાવવા આવશે નહીં. માન આપનારા રખડાવશે, રખડવામાં નિમિત્ત થશે, માન આપનારા છોડાવવામાં નિમિત્ત થતા નથી. એ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે એ રીતે પણ જગતનો પ્રકાર જોઈને પણ જીવે વિચલિત થવા જેવું નથી એમ છે. ખરેખર તત્વનો અભ્યાસ એટલે ગોખણપટ્ટી છે. તત્વનો અભ્યાસ એટલે ગોખણપટ્ટી છે. ગોખણપટ્ટી સમજાય છે, ગોખણપટ્ટી નથી. તત્વના અભ્યાસ સાથે એના વર્તમાન વ્યવહારિક જીવનને સંબંધ ખરો કે નહીં? કાંઈ તત્વના અભ્યાસમાં તો ગુણદોષની ચર્ચા છે, અને ગુણદોષ શાસ્ત્રમાં નથી થતા પણ આત્મામાં થાય છે. આ શાસ્ત્રમાં તો એની વ્યાખ્યા છે, એના વિચારો છે, એનું સ્પષ્ટીકરણ છે. થાય પરિણામ તો આત્મામાં થાય છે, તો આત્મા સાથેની કંઈ મેળવણી કરવાની કે નહીં કરવાની, અભ્યાસ કેવી રીતે કરવાનો? તત્વનો અભ્યાસ એટલે કોઈ ગોખણપટ્ટી કરવાની કે પોતાના પરિણામ સાથે કંઈ મેળવણી કરવાની? એટલે શ્રીમદજી લખે છે કે કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુઓને જોઈને અને કોઈ જુદા સ્વરૂપમાં મુનિઓને સાધુઓને જોઈને અમને આશ્ચર્ય થાય છે. શું કહેવાય છે કે આ ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક આબરૂ આમની બહુ સારી છે, શું મોટા ગણાય છે, અને કોઈ સાધુ પણ આચાર્યોને વગેરે એને આબરૂ પણ હોય છે, ધાર્મિક આબરૂ એને કહીએ. એ અમને નવાઈ લાગે છે કે આ કઈ જાતનું સ્વરૂપ છે સાધુનું મોક્ષનું, કે જે પોતાના પરિણામ સામે જ જોતા નથી. જે ધર્મમાં પરિણામનો વિષય જ મુખ્ય છે અને જેમાં બધા પરિણામોની જ ચર્ચા કરવામાં આવી છે ગુણ દોષના દ્રષ્ટિકોણથી, એને પોતાના પરિણામ સાથે મેળવતા જ નથી ને એમને બીજાને ઉપદેશ દીધે રાખે છે. એટલે પોતે એક જગ્યાએ કે જીવ અપરિણામી રહીને ઉપદેશ કરે છે એ મહા અનર્થ છે. મહા અનર્થ છે એમ કહ્યું. એ જે વાત એ કહે છે, જે વાત એ વિચારે છે, કહે નહીં ને વિચારે, વક્તા કહે પણ બાકી આત્માર્થી બધાને તો વિચાર તો બધાને છે, તો એમાં એનો પ્રયત્ન હોવો જોઈએ, એ વાત સાથે એના પ્રયત્નને સંબંધ હોવો જોઈએ. પછી પ્રયત્નમાં ટૂંકો પડે ઓછો પડે એક બીજી વાત છે, પણ પ્રયત્ન જ ન હોય તો અપરિણામી રહીને વાત વિચારવાની થાય છે તો નિરર્થક છે, અથવા અનર્થનું કારણ થાય છે એમ બને છે. અને એવી સ્થિતિમાં એ વાત સ્પષ્ટ થાય છે કે એ વિષયની બિલકુલ દ્રઢતા આવી નથી. દ્રઢતાને નિશંકતા સાથે સંબંધ છે, એ વાત નિશંકપણે એ સમજ્યો નથી. નિશંકપણે સમજ્યો નથી એટલે એ શંકામાં હજી ગળકા ખાય છે. જે વિષયમાં પોતે શંકામાં ગળકા ખાતો હોય એ વિષયમાં એ બીજાને શું કહી શકે, એનું જોર ક્યાંથી હોય, શંકા હોય ત્યાં જોર ક્યાંથી હોય, એનો જોર હોય શકે નહીં. એ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે. નીતિના અભિપ્રાય સાથે સંબંધ છે. પહેલો અભિપ્રાય શું થયો, પૂર્ણતાને લક્ષે શરૂઆત, મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, એ પ્રકાર પહેલો પ્રારંભમાં આવ્યો પરિણામની અંદર, ત્યારે દર્શનનો મંદ થયો યથાર્થ પ્રકારે. તો જેને એમ વિચારવું છે કે નહીં, દોષ પણ કરવો પડે ને કરવો જોઈએ, જ્યાં જરૂર લાગે ત્યાં, પોતાને જરૂર લાગે ત્યાં દોષ કરવો જોઈએ, તો ત્યાં દર્શન તીવ્ર નહીં થાય, એટલું ચારિત્રમૂળ તીવ્ર થશે. કેમ કે ઓલો સિદ્ધાંત તૂટે છે, પૂર્ણતાને લક્ષે શરૂઆત એ સિદ્ધાંત તૂટી જાય છે એની સામે, આ અભિપ્રાયની સામે. જેને ન્યાય નીતિ અખંડપણે આત્મામાં સ્થાપવા જોઈએ એ રીતે સિદ્ધાંતની સ્થાપના ન કરે તો પૂર્ણતાને લક્ષે શરૂઆત કરવી છે એ સિદ્ધાંત તૂટી જાય છે. એટલે દર્શનમાં મંદ કરવાનો સિદ્ધાંત મૂળથી જ ઉડાઈ ગયો એ પરિસ્થિતિમાં આવે છે. અહીં સુધી વિચારવું જોઈએ. મૂળ તો શું છે, પ્રારંભ કેમ કરવો એ ખબર નથી ને, એટલે બાચકા ભરે છે જુદી જુદી જગ્યાએ. અહીંથી એક જગ્યાએથી શાસ્ત્રમાં આમ સમજે, બીજી જગ્યાએથી આમ સમજે, ત્રીજા સ્થાનેથી આમ સમજે, કોઈ શાસ્ત્રમાંથી આમ સમજે, કોઈ શાસ્ત્રમાંથી આમ સમજે. શાસ્ત્રમાં તો અનેકવિધ પ્રકારે અનેક દ્રષ્ટિકોણથી ઉપદેશ છે, અનેક જાતના સિદ્ધાંતો છે, બધું સારું સારું લાગે, પણ વ્યવસ્થિત રીતે શરૂઆત કેમ કરવી, અને વ્યવસ્થિત રીતે શરૂઆત થયા પછી આગળ કેમ વધવું વ્યવસ્થિત રીતે, એ જે માર્ગની વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતામાં આવ્યા વિના કલ્પના વિહાર ગમે એટલો કરવામાં આવે કાંઈ પત્તો લાગે એવું નથી, એ પરિસ્થિતિ થાય છે. બધું આવે છે, કોઈ પણ વાત આવે છે, કોઈ બાકી નથી હોતી, ન્યાય નીતિમાં શું બાકી રહ્યું, બધું આવે જ છે. એટલા માટે તો નિવૃત્તિ લે છે, પ્રવૃત્તિ શા માટે છોડે છે, પ્રવૃત્તિ જેમ જેમ કરે એમ તો વધારે પૈસા મેળવી શકે છે. પ્રવૃત્તિ કરી શકે એવી શારીરિક અને માનસિક સ્થિતિ હોવા છતાં પ્રવૃત્તિ છોડવાનું કારણ શું, કે પ્રવૃત્તિ કરતા અનેક પ્રકારની પરિસ્થિતિમાં જોડાવું પડે છે, એટલે બાહ્ય નિવૃત્તિ અંતર નિવૃત્તિને અર્થે ઉપયોગી છે અથવા ઉપકારી છે એમ સમજીને છોડવામાં આવે છે. કારણ એ છે એની પાછળ, કેમ કે પોતાને અનુભવ છે કે નહીં, દુનિયામાં કેવી રીતે વ્યવહાર ચાલે છે, કેવી રીતે વ્યવહાર કરવાનો થાય છે, બધી ખબર છે કે નહીં. પ્રવૃત્તિ છોડવાનું એ મુખ્ય કારણ એ છે કે ભલે ક્યાં પ્રવૃત્તિ કરે પણ એમાં ક્યાંય પુણ્યબંધ થવો મુશ્કેલ છે, શુભનો પ્રકાર આવવો મુશ્કેલ છે, એટલું અશુભ છે એકાંતે એની અંદર એ પરિસ્થિતિ છે. અને હાલતા ને ચાલતા એ વાત ઊભી થઈ જાય છે. છોડો, ગમે તેમ ચલાવશો, આછું પાતળું ચલાવશો, રોટલી ઉપર થોડું ઘી ઓછું ચોપડવું પડે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે બચી જવું છે, આટલી તૈયારી તો હોવી જોઈએ. શું એટલી તૈયારી હોય એનું કામ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને, એવી વાત છે. એટલે તો કહ્યું કે એવી નીતિ છોડતા પ્રાણ જાય એવી દશા આવે, ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં જીવને પ્રગટે છે. અને તે જ જીવને સત્પુરુષના વચનનું, વચન એટલે આજ્ઞા ધર્મ, જો વચનનો અર્થ કર્યો, વચન તથા આજ્ઞા ધર્મ, એ આજ્ઞા છે. એક એક વચનની અંદર જીવને નિર્દોષ થવા માટેની આજ્ઞા મર્યાદા કેવી રીતે છે, એ વચનનું અદ્ભુત સામર્થ્ય. સાદામાં સાદા વચન લાગતા હોય, આપણી બેનશ્રીના વચનો તો એકદમ સાદા છે, તો એનું અદ્ભુત સામર્થ્ય સમજાય છે, એનું અદ્ભુત મહિમા સમજાય છે, એનું અદ્ભુત રહસ્ય ત્યાં સમજાય છે. અને એ સમજાય છે ત્યારે એની વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટપણે સિદ્ધાય છે. દેશ કાળ સંગાદીનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. વર્તમાન સ્થિતિમાં આ તો ન્યાયાધીશ હતા મોરબીના, જેને પત્ર લખ્યો છે ના દારશીભાઈ, પોતે ન્યાયાધીશ છે. અત્યારના ન્યાયાધીશ નહીં, પૈસા લઈને જજમેન્ટ આપે એવા ન્યાયાધીશ નહીં. ત્યાં તો લોકો પૈસા આપીને ચુકાદા લઈ આવે છે એવા ન્યાયાધીશ, એ 100 વર્ષ પહેલાના ન્યાયાધીશ છે. 1950માં પત્ર લખ્યો છે તો ન્યાયાધીશ તો પહેલાં થયા છે ને, 5-10 વર્ષ પહેલાં. તો બહુ નાની ઉંમરમાં એમના સમાગમમાં આવેલા છે, 100 વર્ષ પહેલાના ન્યાયાધીશ છે. એને એમ લખે છે કે દેશ કાળ સંઘ, સંઘ પણ તમને વિપરીત વર્તે છે એમ કહે છે. કેટલો ખ્યાલ છે એમને, તમારા આજુબાજુના બીજા સંયોગો તો વિપરીત છે, પરમાર્થ માર્ગને અનુકૂળ નથી, વ્યવસાય આદિ. ખબર હોય ન્યાયાધીશને કે આ માણસ છે ગુનેગાર, પણ પુરાવા એની નિર્દોષતામાં ઊભા થઈ ગયા છે કે ઊભા કર્યા છે, જાણતા હોય તો એને ન્યાય ખોટો તોડવો પડે, કાયદા પ્રમાણે એને હાલવું પડે. શું જળ કાયદા પ્રમાણે ચેતનને જળ થઈને હાલવું પડે, આવી પરિસ્થિતિમાં કોઈ વાર મુકાય છે કે દેશ કાળ અને સંગાદીનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર પડે પડે તથા કાર્ય કાર્ય સાવચેતીથી, સાવધાનીથી, જાગૃતિપૂર્વક નીતિ આદિ ધર્મમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, તમે જેમ તમારા આત્મકલ્યાણની આકાંક્ષા રાખો છો, એમ જે કોઈ મુમુક્ષુ જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો તેને નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિનું જો તમારી પેઠે જે કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, એને સત્પુરુષ મળ્યા છે કે આ સત્પુરુષ છે, તેને પ્રથમ ભૂમિકામાં એટલે પ્રારંભમાં જ એ નીતિ મુખ્ય આધાર છે. આ આધાર એટલે પાયાની વાત છે. એમ નીચે આપણે કરે છે ને શિલાન્યાસ, આ શિલાન્યાસ કરે છે માર્ગનું, એને આ આધારભૂત વાત છે. આવો નિર્દોષ, પરિપૂર્ણ નિર્દોષ થવાનો સિદ્ધાંત એનો આધાર ન હોય, શરૂઆત નહીં થાય. ગુરુદેવ તો એમ કહે છે કે એને શરૂઆત નહીં થાય, ભલે ને ગમે તે કરે આખો દી, શરૂઆત નહીં થાય. આ વાત છે, સત્પુરુષ થાય નહીં, એની આજ્ઞા વચન ઓળખાય નહીં, એનું મહાત્મા ઓળખાય નહીં, એનું રહસ્ય ઓળખાય નહીં. એમાં શું સામર્થ્ય છે આત્માને તારવાનું એ પણ એમાં ઓળખાય નહીં. કરે છે શ્રીમદજીના વચનોમાં સત્પુરુષ વિશેનો વિશેષ વાત આવી છે, તો નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જશે. ગુણદોષની વાત આવે તો કે પર્યાય દ્રષ્ટિ થઈ જશે. આવી રીતે તર્ક કરે છે લોકો, આ તો બધી પર્યાયની વાતો છે, આ તો બધી નિમિત્તની વાતો છે. પર્યાયની મુખ્યતાને નિમિત્તની મુખ્યતાની તો કરવાની ના પાડે છે એમ વિચાર તર્ક આવી જાય છે. એ વાત જે સમજ્યા છે, જે ઉપાદાનનું સામર્થ્ય સમજીને ઉપાદાનને અનુસરીને પરિણામમાં છે એવા મહાત્માઓએ આ વાત કરી છે. જેણે ઉપાદાનને કેળવું છે એણે આ નિમિત્તની વાત કરી છે ને એણે આ પર્યાયની વાત કરી છે. માટે એ જે દ્રષ્ટિકોણથી કહેવા માગે છે એ દ્રષ્ટિકોણ સમજવો રહ્યો એકાવતારી પુરુષ છે. કહેનાર છે વ્યક્તિ એ એકાવતારી પુરુષ છે. અંતરનો પુરુષાર્થ ફાટ ફાટ છે, એવા પુરુષાર્થમાં ઉભા રહીને ઉપાદાનમાં ઉભા રહીને આ બધી વાતો નિષ્પ્રહપણે, કેવળ નિષ્પ્રહપણે, કેવળ મુમુક્ષુઓના હિતને ખાતર લખે છે. વાત એ બરાબર છે, પણ એક મહિનાના ઉપવાસ વાળાને ચાર શેર ઘીનો મેસુબ કે સાલમ પાક ખવડાવાય ને એ તો લેશે. આમાં એવા શ્રી જ્ઞાનનો ઉપદેશ જ્ઞાનનો આ ઉપદેશ જ્ઞાનનો વિષય છે, નિમિત્તનો અને પર્યાયનો, અને ઓલો સિદ્ધાંત જ્ઞાનનો વિષય છે. પાછોમાં પાના છે, એક પાનો કેવો એ પહેલો પેરેગ્રામ છે ને એમાં સિદ્ધાંત જ્ઞાન જિનાગમને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકારે જોઈ મુમુક્ષુ જીવ અંદેશો એટલે શંકા પામે છે. કેમ કે વેદાંતની અંદર ઉપદેશ બહુ સરસ છે, જેવો જૈન દર્શનમાં ઉપદેશ છે એવો સુંદર ઉપદેશ ત્યાં જોવામાં આવે છે. સિદ્ધાંતમાં તફાવત છે, આમ કેમ આવો સરસ ઉપદેશ અને સિદ્ધાંત ખોટો, શંકા પડી જાય, આ કંઈ મેળ પડતો નથી. એવા ત્યાં ઋષિ મુનિઓ થયા છે કે જંગલમાં ચાલ્યા જાય. આજે એના અહીંયામાં તો આ બાબા સાધુ જંગલમાં રહે જ છે, આજે જંગલમાં રહીએ છીએ. ભલે જૈનના સાધુ ન રહેતા હોય પણ આજે લોકો તો એ લોકો હજી જંગલમાં રહીએ છે. શું લોકોનો સંઘ છોડીને હિમાલયમાં તો પુષ્કળ મળે તમને. આજે ગિરનારમાં જાઓ તો ગિરનારમાં મળે, આજે ગિરનારમાં મળે તમને. શું હાવ એકદમ જંગલમાં જ, ગીરના જંગલમાં ચાલ્યા જાઓ તો તમને મળે, ગુફાઓમાં બીજી રીતે પીડા રહ્યા, હાવ અવધૂતની જેમ પીડા હોય છે. 2017ની સાલમાં જોયા હતા, હા ગિરનારમાં છે એ બધું, એ વાતાવરણ છે હજી, એ લોકોમાં એ વાતાવરણ છે હજી. અહીંયા આપણે તો દેશકાળના બાને લોકોએ બહુ ફેરવું, ને ખાસ કરીને શ્વેતાંબર સંપ્રદાયે બહુ ફેરવું. દેશકાળ પ્રમાણે ચાલો, દેશકાળ પ્રમાણે ચાલો, અત્યારે દેશકાળ ફરી ગયો છે માટે એના પ્રમાણે બધો વ્યવહાર ફેરવી નાખ્યો. શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને, શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરીને એ લોકોમાં આજે ઘણી ચુસ્તતા છે. એ રીતે શંકા પડે કે આવો સરસ ઉપદેશ છે. ત્યાં ત્યાગ વૈરાગ નીતિ ન્યાય બીજા ત્રીજા અધ્યાત્મની ઘણી વાતો છે, હજારો ગમે શાસ્ત્રો રચ્યા છે એ લોકોએ સંસ્કૃતની અંદર. તો મુમુક્ષુ જીવને અંદેશો અને શંકા પામે છે, તે શંકા ચિત્તનું અસમાધિ પણ કરે છે. સાચું શું હવે, એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે એમ બને. કારણ કે હવે એમ કહે છે કે સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવળ ક્ષયોપશમે, ક્ષયોપશમે નહીં, ક્ષયોપશમ બધા ઉજ્જવળ ક્ષયોપશમ, નિર્દોષ ક્ષયોપશમ હોય તો અત્યંત ઉજ્જવળ ક્ષયોપશમે અને સદગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સદગુરુના વચનની આરાધના, સદગુરુ આમ કે છે એથી ફેરફારી તો વાત જ નહીં, એને અનુસરીને એની આજ્ઞામાં રહીને સિદ્ધાંત જ્ઞાનની ઉપાસના થઈ શકે છે, બીજી રીતે તો સ્વચ્છંદ થતા વાર લાગે નહીં. સિદ્ધાંત જ્ઞાનનું કારણ ઉપદેશ જ્ઞાન છે. ઉપદેશ જ્ઞાન હોય એને ઉપદેશ જ્ઞાન પરિણમ્યું હોય એને સિદ્ધાંત જ્ઞાન પરિણમે છે એમ કે છે. સિદ્ધાંત જ્ઞાનનું કારણ ઉપદેશ જ્ઞાન છે. સદગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ એ જીવ એ જીવમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે. કયું? ઉપદેશ જ્ઞાન. સિદ્ધાંત જ્ઞાન નહીં, કે જે ઉપદેશ જ્ઞાનના ફળે વૈરાગ્ય ને ઉપશમ ઘણો હોય. શું? વૈરાગ્ય ને ઉપશમનું બળ વધવાથી, એટલે અહીંયા શું વૈરાગ્ય ઉપશમ લેવું, જીવની નિરસ વૃત્તિ થઈ જાય. સર્વ ઉદયની અંદર, તમામ પોતાના ઉદયની અંદર નિરસ વૃત્તિ થઈ જાય. ખાવું પીવું સામાન્યમાં સામાન્ય ઉદય હોય, નિરસ થઈ જાય. ઘણા મુમુક્ષુને ત્યાં જમવા જવાનો પ્રસંગ બને તો પછી વાત ચાલે. હવે અમને તો આવું આમ જરાક ખાવામાં ફેરફાર હોય તો ન ફાવે. શાક તો આવી જ બનવી જોઈએ, દાળ તો આવી જ બનવી જોઈએ, છાસ તો આવી જ હોવી જોઈએ. હવે તો સામાન્ય વાત છે, મુખ્ય ખોરાક તો રોટલી વગેરે છે. શું? થોડો ફેરફાર હોય દખલ થઈ જાય પરિણામની અંદર, હં પરિણામ બગડવા માંડે. એનો અર્થ શું થાય છે? જીવને તે તે ઉદયના કાળમાં ઘણો રસ છે. નિરસપણું હોય તો ગમે તેમ ચલાવી લે, પછી શું કામ છે? એ જે શરીરમાં રહેવું છે એ શરીરને ભાડું પ્રમાણિકપણે આપવું છે. વળી શરીર પણ એટલું બધું પ્રમાણિક છે, મકાન માલિક પોતે છે. જે મકાનમાં રહેવું છે એનું ભાડું દઈ દેવું છે, એ પોતે પ્રમાણિક છે. કે વધારે પડતું ભાડું દો તો તરત પરચો બતાવે પાછો. શું? કે ભાઈ મારે જોતું નથી તો ક્યાં દેશે? પરાણે દેશ તો હું શું હેરાન થઈશ, એમાં હું નહીં થાઉં. જેને ભાડું દેવું છે, થોડા ઉદગળ નાખ્યા જેવા હોય એવા, આવા જમીન આવા ન જોઈએ એ માથાકૂટમાં ક્યાં ઉતરતું? તને એ નવરાશ મળી ક્યાંથી એમ કે છે. હે ગુરુદેવ કહેતા ખાસ કે પાશેર એક કપ ચા, એટલે પાશેર કે પાશેર ચાણું પાન ચાણું પાણી બપોરે ન મળ્યું તો વ્યાખ્યાનમાં મગજ અપસેટ રહી જાય. આ ચા પીધી નથી, ચા પીધી નથી. હવે એ સિદ્ધાંત જ્ઞાન કેવી રીતે એને સ્પર્શે એ બની શકવા યોગ્ય નથી. એટલે એમ કહે છે કે સિદ્ધાંત જ્ઞાન તો સદગુરુથી કે સત્શાસ્ત્રથી જે દ્રઢ થવું ઘટે છે તે વૈરાગ્યને ઉપશમનું બળ વધવાથી જીવને વિશે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે. ઉજ્જવળ એટલે નિર્મળ ક્ષયોપશમ. ક્ષયોપશમ નહીં, બુદ્ધિ તો ઘણા ન હોય છે, નિર્મળ બુદ્ધિ નિર્મળ મતેની વાત. નિર્મળપણું થાય છે અને મતિ નિર્મળ હોય, ક્ષયોપશમ નિર્મળ હોય તો સહેજ સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગ દશા આવે તો આત્મ સ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે અને તે અસંગ દશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે. એ પત્ર 400-500 નો પત્ર છે ને, લલ્લુજી ઉપરનો છે, એટલે અસંગ દશાની વાત લખી છે કે તમે સાધુ છો. તમે તો 12માં સાધુ છો, ગ્રહસ્થી તો નથી, ગ્રસ્ત પણ છોડી દીધું છે, તો તમે અસંગ દશા ઉપર જાઓ, એટલે એને અસંગ દશાની વાત કરી છે. જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંત આદિ ઘણા શાસ્ત્રોમાં કહેલ છે, વિસ્તારેલ છે, માટે નિસંશયપણે યોગ વાશિષ્ઠ આદિ, જો પહેલાં વેદાંતનું નામ લખ્યું, યોગ વિશિષ્ટ યોગ વાશિષ્ઠ આદિ વૈરાગ્ય ઉપશમના હેતુ એવા જે સદગ્રંથો છે તે વિચારવાને યોગ્ય છે. આમ છે, જૈનના સાધુ છે એને એમ કહે છે કે યોગ વાશિષ્ઠ વાંચો. એને તો દીક્ષા લીધી છે, વૈરાગ નથી કે નથી માટે કહે છે. વૈરાગ બીજી ચીજ છે, ત્યાગ કર્યો એનું નામ વૈરાગ નથી, આમ છે. એને એના ઉદયમાં કેટલો રસ છે એ સવાલ છે. ત્યાંથી વૈરાગ શરૂ થાય છે. નિરસ થવા માટે છે, ઉપવાસ કરે, વ્રત કરે, જે કાંઈ કરે એ નિરસ થવા માટે છે. પરિણામ ઉપર લક્ષ ન હોય ને ક્રિયા ઉપર લક્ષ હોય છે, કે ક્રિયા તો કરી બરાબર. પરિણામમાં રસ આવ્યો કે ન રહ્યો એને ખબર ન હોય, કારણ કે અવલોકન નથી હોતું એના ઉપરનો, એને વોચ નથી હોતી, જાગૃતિ નથી હોતી. ક્રિયા કરેલી છે, રસ નિરસપણાની ખબર હોતી નથી, આત્મા કેળવાતો નથી, એ પરિસ્થિતિ થાય છે. જે જ્ઞાનની ક્રિયા છે, જ્ઞાન પ્રધાન જે પ્રવૃત્તિ છે, એમાં શુષ્કતાનું એક ભયસ્થાન છે. શુષ્કતા આવવાનું એક ભયસ્થાન છે. એ ભયસ્થાન ન સમજે તો ઉપર ચડવાને બદલે નીચે પડે. ઉપર વેપાર કરે, નફા માટે વેપાર કરે ને નુકસાન લાવે તો મૂડી ઓછી થાય, મોટું નુકસાન થઈ જાય. અને આમાં તો બહુ મોટું નુકસાન છે, કેમ કે વેપાર હીરાનો છે, સાચા રત્નોનો વેપાર છે, પાછીકા હાથમાં આવી જાય. એટલે એમ કહે છે કે જેને કલ્યાણની આકાંક્ષા છે તેને, અથવા જેને સત્પુરુષ મળ્યા છે, નિશ્ચય થયો છે, તેને વિશે ઉપર કહી તે નીતિનું જો બળવાન પણ ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે. મોટો અપરાધ કે પોતે યાચના કરે છે, હે ગુરુ મારું કલ્યાણ કરો. અંદરથી એની વૃત્તિ સિદ્ધાંતિક રીતે અભિપ્રાયની રીતે દોષ કરવાની ઊભી છે, એ સત્પુરુષને વંચે છે, છેતરે છે. એ કલ્યાણની યાચના કરે તો જૂઠી છે, કલ્યાણની વાત કરે તો એની જૂઠી છે, આમ છે. વાસ્તવિક વાત કરી છે, કડક ગણો વગર કડક ગણો, પણ જે વાત કરી છે એ વાસ્તવિક કરી છે. સત્પુરુષની સમીપ બેસે, મારું બદલીને બેસે, પ્રભુ 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 મારું કલ્યાણ કરજો, લળી લળીને નમસ્કાર કરે, ચરણ સ્પર્શ કરે, બહાર જઈને પાછું બીજું કરે, મોઢું ફરે એટલે વળી મારું બદલાઈ જાય, ગમે તેમ વર્તે, ખુલ્લમ ખુલ્લા સત્પુરુષને વંચવા બરાબર છે. જોકે સત્પુરુષને કાંઈ છેતરાવા પણ છે નહીં, તો કહેશે કે એની પાસે શું છે તો તું લઈ લે એમ છે છેતરીને, શું એ સત્પુરુષને વંચવા બરાબર છે. જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એને તો કોઈ આકાંક્ષા જ નથી કે આ ભક્ત પાસેથી કંઈક આટલો લાભ લેવાનો છે, એ વાત તો એને છે નહીં, એટલે તેને તો છેતરાય નહીં. પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે. એ પ્રકારે જે જીવો વર્તે છે તે અવશ્ય ભયંકર અપરાધ કરે છે. દુનિયામાં અનિતિ કરનાર અને મુમુક્ષુતામાં આવીને અનિતિ કરનાર ગુનેગાર બંને હોવા છતાં મુમુક્ષુ વધારે ગુનેગાર છે. વકીલ પોતે ગુનો કરે તો, ન્યાયાધીશ પોતે ગુનો કરે તો એના જેવી આ વાત છે, હે, એને મોટો અપરાધ લાગે છે બીજા માણસ કરતા, એવી વાત છે. એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે. આ વાત ઉપર વારંવાર તમારે અને તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. મોરબીના ન્યાયાધીશને આ પત્ર લખે છે, 100 વર્ષ પહેલાના ન્યાયાધીશ કે જે અત્યારના પ્રમાણમાં તો ઘણા ન્યાય નીતિ સંપન્ન હતા, અને આ તો પાછા મુમુક્ષુ હતા. શ્રીમદજીના પરિચયમાં આવેલા, ઉંમરમાં મોટા હોવા છતાં, લૌકિક રીતે મોટા હોવા છતાં પણ અતિ ભક્તિથી જે શ્રીમદજીના સમાગમમાં આવતા હતા, એટલી તો જેની હળવાશ હતી એને એમ લખે છે. કેવું એમને કેટલું અવલોકન કર્યું હશે, કેટલું અવલોકન થયું હશે એમ કેવું છે. હા, પોતે નીચે ઘણું બહુમાન હતું એમને, દારશુભાઈને ઘણું બહુમાન હતું છે એમને. પહેલો જ પ્રસંગ એવો બન્યો છે, નાનપણમાં શ્રીમદજી બહુ નાની ઉંમરના હતા, 10-12 વર્ષની ઉંમરના હતા, અને એમના એક મામા મોરબીમાં રહેતા હતા, પછી રાજકોટમાં હતા, અને એ વખતે આ રાજકોટમાં હતા, ગમે તેમ રાજકોટ બેમાંથી એક ગામ છે, ત્યાં સુધી રાજકોટમાં એ વખતે ન્યાયાધીશ હતા. અને કોઈ સ્ટેટના, એ વખતે તો બધા રજવાડા હતા, રાજનીતિના કાવા દાવા ઘણા ચાલતા હતા, એમાં આમણે કોઈ ન્યાય એવી રીતે તોડ્યો હશે કે આમનું ખૂન કરી નાખ્યું, અને ખૂન કરાવનાર એના મામા હતા, કોના? શ્રીમદજીના મામાને. ત્યાં તો ભાણ્યો આ છોકરો હતો, પોતે તો નાની ઉંમર, એટલે છોકરો લાગે, ઉલા અંદરો અંદરો વાત કરે ને આ જમતા જમતા સાંભળે. હવે એ ઉંમરે પણ ધારશીભાઈ બહુમાનથી એમના પરિચયમાં હતા, એમને ખ્યાલ આવી ગયો કે મામા આનું કાસળ કાઢી નાખશે, પોતાનો મામા છે એટલે પક્ષ નથી કરતા. જુઓ કેટલી નિર્દોષતા છે, બાળપણથી મામાનો પક્ષ નથી કર્યો. છાનામાં ના ગયા ધારશીભાઈને ત્યાં, તમે આજ ક્યાંય જવાના છો? તો કે આમ જવું છે. નહીં જતા કેમ? ખુલ્લી કરી દીધી વાત, કે મને છોકરું સમજીને એ લોકો મારા ઉપર લક્ષ્ય નથી આપ્યું, પણ ચર્ચા આવી કરતા હતા, તમારું આ પ્રમાણે થઈ જાય એવી વાત છે, તમે જાતાને રોકી લીધા છે. એ માણસને કેટલું બહુમાન થયું છે કે જે એના મામા વિરુદ્ધ આવીને વાત કરી ગયા અને મને બચાવી લીધો. એવો પહેલો જ પ્રસંગ એવો બન્યો છે. પછી તો આખી જિંદગી એ એમના પરમ ભક્ત તરીકે રહ્યા છે. એને ન્યાય નીતિનો ઉપદેશ આપે છે, એ ન્યાયાધીશને ન્યાય નીતિની શિખામણ આપે છે. જોવાની ખૂબ ઈ છે. ઉંમરનો ઘણો ડિફરન્સ, બહારની અંદર ઘણો દેખાવ, પણ એ લોકો તો બધા બહુ સમર્પિત થઈ ગયેલા. શ્રીમદજીને ઓળખ્યા પછી એટલા બધા સમર્પિત થયા છે કે આજે તો એવા મુમુક્ષુ ગોતવા મુશ્કેલ પડે, ગોતવા મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા ગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. હું તમારું ધ્યાન દોરું છું. મને એમ લાગ્યું છે કે મુમુક્ષુ હોવા છતાં ન્યાય નીતિના ઠેકાણા નથી, આર્થિક રીતે અથવા બીજા વ્યવહારની અંદર કોઈ પણ પ્રસંગની અંદર અસરળતા એ વર્તવામાં આવે છે, તો એ તમારું ધ્યાન ખેંચું છું. કઠણ વાત છે, માટે ન બને. આ વાત તો જીવનમાં બહુ કઠણ છે, સાંગોપાંગ ન્યાય નીતિથી વર્તવું એ વાત તો આજમાં બહુ મુશ્કેલ છે ને, બહુ કઠણ છે. શું માટે બની શકે એવી નથી, એ કલ્પના છે. એવો વિચાર તે કેવળ કલ્પના છે, તે કલ્પના મુમુક્ષુને અહિતકારી છે. એવી કલ્પના અહિતકારી હોવાથી છોડી દેવા યોગ્ય છે, એ કલ્પના છોડી દેવી. ન્યાય નીતિથી જીવવા જઈએ તો આ જમાનામાં જીવાય નહીં, એ કલ્પના છોડી દેવા જેવી છે એમ કે છે. એ કલ્પના કરવા જેવી નથી. જેને આજે લોકો વાસ્તવિકતા માને છે, જ્ઞાની પુરુષ એને કલ્પના માને છે. આમ છે, એટલો બધો ફેર છે. હા, બધા એમ કરે છે. અને બધા આ પરિભ્રમણના વંટોળમાં વંટોળીએ ચડવાના છે. આગ લાગી છે એમાં બધા સ્વાહા થવાના છે. તારે શું કરવું છે એટલો વિચાર કરવાનો છે. પોતે શું કરવું છે એ પરિભ્રમણના ચક્કરમાં જવું છે, એ આગમાં હોમાઈ જવું છે કે પોતે બચી જવું છે, આટલો જ વિચાર કરવાનો છે. જે જગત સામું જોવે છે એ આત્મા સામું જોઈ શકશે નહીં. આત્મા સામું જોવે છે એ જગત ઉપરથી આંખ વીંચી દે છે. એને જેમ કરવું હોય એમ કરે. હું મારો રસ્તો છોડવા માંગતો નથી. પોતાના માર્ગથી વિચલિત ન થાય એવી દ્રઢતા તો પહેલા આવી જોઈએ. એ તો આધાર લીધું, એટલા માટે એ શબ્દ વાપર્યો કે આ નીતિ, આ પોલિસી. નીતિ એટલે આ પોલિસી છે, એ આધાર છે. મુમુક્ષુના જીવનનો આ આધાર છે. પછી એના આધારે મુમુક્ષુતા વૃદ્ધિગત થશે. એના આધારે મુમુક્ષુતા વૃદ્ધિગત થઈને મોક્ષ માર્ગ પર્યંત જ્ઞાન દશામાં પ્રવેશશે. બાકી વાતો કરે કે બીજી ક્રિયાઓ કોઈ પણ પ્રકારની કરે એથી કોઈ માર્ગ મળી જાય છે, એ વાતમાં કાંઈ માલ નથી. આમ છે, આ શિલાન્યાસ કર્યો છે. મુમુક્ષુની ભૂમિકાનો આ શિલાન્યાસ છે. ખુદીને વાત મૂકી છે પાયામાં. આગળ ચાલવાની કોઈ વાત રહેતી નથી. ત્યાર પછીનો પત્ર પણ દારસીભાઈ ઉપરનો છે. બે એક જ દિવસે લખેલો છે. જો ચૈત્ર વદ 14 શુક્રવાર અને ચૈત્ર વદ 14 શુક્રવાર એમનો એક એવું પ્રકાર બન્યો છે કે પોસ્ટકાર્ડ લઈને લખવા બેસે, પોસ્ટકાર્ડ ભરાઈ જાય, વિચારનો પ્રવાહ આગળ ચાલે, પછી બીજું પોસ્ટકાર્ડ લખી નાખે. એ વખતે બે ઘરે બે પોસ્ટ કરી દઈએ, એકને એક વ્યક્તિને એકને એક તારીખમાં બે પત્ર લખે. આઠ પોસ્ટકાર્ડ લખ્યા છે ખંભાતના મોક્ષોને, આઠ પોસ્ટકાર્ડ લખ્યા છે. આજે આ આઠમું પત્રું લખીએ છીએ એમ કરીને લખ્યું છે કે નહીં? આઠ પેરેગ્રાફ છે, એક એક પોસ્ટકાર્ડના પેરેગ્રાફ છે. બહુ સારો પત્ર છે. બધા સુધી 465 છે. ઘણું કરીને લખે છે કે આજે આ આઠમું પત્તું લખીએ છીએ તે તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. આઠે આઠ પત્તા છે, એ તમારે વિચારવા માટે લખાયા છે. એમાં તે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું પોસ્ટકાર્ડ બહુ સારું છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. એ વાત બહુ સુંદર કરી છે આ પત્રની કે સિદ્ધાંત જ્ઞાનથી આત્માનો વિચાર કરે છે, એને લોકસંજ્ઞા હોય, ઓકસંજ્ઞા હોય કે અસત્સંગ, ત્રણ હોય, કલ્પના જ થાય આત્મામાં, બીજું કાંઈ ન થાય. કલ્પના, આત્માની કલ્પના થવા સિવાય બીજું કાંઈ બને નહીં. આ એના કારણો છે. એ રીતે અહીંયા વાત કરી છે. 497 કાલે લઈશું.